આ બાજુ ભગવાન સ્વામિનારાયણનો ચારેય બાજુ પ્રબળ પ્રતાપ ગવાઈ રહ્યો છે. 500 પરમહંસો ગામડે ગામડે ફરી શ્રીહરિના પ્રબળ પ્રતાપનો મહિમા ગાઈ રહ્યા છે. અને કચ્છ કાઠિયાવાડ રાજસ્થાન મહારાષ્ટ્રની ધરતીને સહજાનંદથી એના રંગથી રંગવા લાગ્યા છે. બધે ફેર્યા આપણા સંતો. ભગવાન શ્રીહરિના સંતો મહારાજની આજ્ઞાથી સુરતમાં આવ્યા હતા. મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંતો આ સુરતમાં આવી સત્સંગની વાતો કરી, કથા વાર્તા કરી, દિન પ્રતિદિન સત્સંગની વૃદ્ધિ કરી છે. મહારાજે સંતોને આજ્ઞા કરેલી કે તમે જાઓ ગમે ત્યાં, તમારું માન અપમાન થશે, કોઈ ધૂળ નાખશે, કોઈ ગાળો દેશે, અપમાન કરશે, પણ સહન કરજો એનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ ન કરતા, ઉલટાનું સારું થાય એવો તમે નિશ્ચય અને સંકલ્પ કરજો. આ બાજુ સુરતમાં સંતો જોળી માગવા જાય છે. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહીને ઊભા રહે છે. ત્યારે કોઈ દેવી આત્મા હોય, મુમુક્ષુ હોય, કંઈક સારું જોળીમાં આપે છે અને ઘણા હશે તો પછી બીજું ત્રીજું નાખે છે. જોળી માગવા જાય ત્યારે બધા જ આપે હોય એ વખતમાં નહોતા હો, આજ તો જોળી લઈને જાઓ એટલે બધા આપે. હા, આજ સમય બહુ સારો છે, પણ એ 1800નો સૈકાનો સમય એવો હતો કે સ્વામિનારાયણના દ્વેષી બહુ હતા. કોઈ ક્યાંય માગવા જાય તો ઝેર પણ જોળીમાં આપતા. અહીંયા બનેલો એવો ભાલચંદ્ર શેઠ ત્યારે સત્સંગી નહોતા સુરતમાં, અને સંતો એને ત્યાં જોળી માગવા ગયા. બહુ ધનાઢ્ય ભાલચંદ્ર શેઠ કહેવાતા, પણ સ્વામિનારાયણના સાધુ જાણીને બહુ ક્રોધ ચડ્યો. બેઠા બેઠા પાનશેરી હતી ને મારી સાધુને, સાધુ તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા બોલીને ચાલવા લાગ્યા ને, તોય પાછા બીજે દિવસે જોળી માગવા ગયા. ત્યારે જોળીમાં ધૂળ અને કચરો નાખ્યો આ ભાલચંદ્ર શેઠે. બીજું કાંઈક થોડું ઘણું અનાજ આવ્યું ને એ બગાડી નાખ્યું. સાધુએ ઉતારે આવીને ગોપાલાન સ્વામીને મુક્તાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી આવું થાય છે. સ્વામી કે તમને જોળી માગતા નથી આવડતી, પહેલાં એને ઘેર જવું, સારું હોય તો રાખવાનું, મળો હોય તો નાખીને ખંખેરી નાખવાની, પછી બીજે માગવા જવું. ત્રીજે દિવસે જોળી માગવા ગયા એટલે બીજું કાંઈ હતું નહીં, એટલે ઓલી મેથી હોય ને એના મોટા મોટા ડાંડલા પીડ્યા હતા, મેથી તોડેલા પાંદડાવાળા, એ ડાંડલા ભેગા કરીને જોળીમાં નાખ્યા, જાઓ લઈ જાઓ ને ખાજો. સંતો તો ઉતારે આવ્યા, ઉતારા પાછા ગામના પાદરમાં કરવાના, ત્યાં અત્યારે જેવા કાંઈ બંગલા નહોતા કે તમે ખાલી કરી આપો ને અમે રહી, ત્યારે આ નહોતું, ત્યારે તો ઝાડવા હેઠે રહેવાનું. ભાઈ એ કેવો સમય છે એ વખતનો વિચાર તો કરો, આજનો સમય જવો. એ દાખલા લઈને ગોપાલાન સ્વામી પાસે આવ્યા ને કીધું કે સ્વામી આવું થયું. સ્વામી કે એને છે ને ગોળામાં નાખો, ઠાકોરજીને ધરાવો. એ ડાળખાના કટકા કરી ઠાકોરજીને ધરાવ્યો, થાલ ગોળા ધરાવ્યા ને એમાં નાખ્યું, અને સંતો પછી જેમાં ભગવાન જેમાં સંતો જેમાં, એટલે ભાલચંદ્ર શેઠના હૃદયમાં કંઈક પરિવર્તન આવ્યું. હા, એને વિચાર આવ્યો કે આ સ્વામિનારાયણના સાધુનું ઘણા દાડાથી અપમાન કરું છું, પણ એ કાંઈ બોલતા નથી સ્વામિનારાયણ સિવાય, હું કાંઈ આપતો નથી પણ એમનું અનાજ અમુકનો બગાડું છું. આ સાધુ કાંઈ બોલતા નથી, શિયાળ વ્રત પાળે છે, બહુ સાધુ સારા, માટે મેં બહુ ખોટું કર્યું. દાખલા જમવામાં આવ્યા ને ત્યાંનું પરિવર્તન થઈ ગયું. વિચાર કરો, લ્યો બુદ્ધિ નિર્મળ થવા માંડી થઈ જાય. ભગવાન છે ને બહુ દયાળુ છે, સંતો પણ કેટલું સહન કરે છે, એનું હિત થાય એવો સંકલ્પ કરે છે. ચોથે દિવસે સંતો જોડે લઈને આવ્યા હો, અને ત્યારે આ ભાલચંદ્ર શેઠને એમ થયું કે આ તો રોટલા આપીને જોડી ભરી દેવી સાધુ. ની દાડે તો રોટલા આપ્યા, જોળી ભરી દીધી, સંતો ઉતારે જઈને બધા જમ્યા છે અને એનો સારું થાય એવો સંકલ્પ કર્યો છે. પાંચમે દાડે પણ જોળી લઈને આવ્યા, ત્યાં તો લાડુની જોળી ભરી દીધી. પાંડ્યો કુંડાળે પડી ગયો. હા, લાડુ આપ્યા, જોળી ભરી દીધી. પછી આવીને કીધું કે મેં તમારું અનાજ બગાડ્યું, તમને પાનસેરી મારી, બહુ મેં તમારો અપરાધ કર્યો છે, માટે અપરાધ હું ક્યારેય અપરાધથી છૂટીશ, ક્યાં ભવે મારો ઉદ્ધાર થાય છે. ત્યારે સંતોએ કીધું કે મોટા સંતો પાસે આવો, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરો, કંઠી બાંધો, આ એક જન્મના નહીં પણ અનેક જન્મના પાપ તમારા બળી જશે અને મોક્ષ પણ મળશે, માટે સ્વામી પાસે આવો અને સત્સંગી થાઓ. આમ સંતોએ કીધું ને ત્યારે ભાલચંદ્ર શેઠ આવ્યા છે, સ્વામી પાસે બેઠા છે, કથા વાર્તા સાંભળી કંઠે બાંધીને સત્સંગી થયા છે. તો વાલા ભક્તો, આવા અનેક પ્રસંગો છે. તો અને સંતો એકવાર ખંભાત ગામમાં જોળી માગવા ગયા હતા. એક સદગ્રસ્તનું ઘર જોઈ નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહીને ઉભા રહ્યા, તે એક ડોશીમાં ધોળ કરતા હતા. ડોશીમાં માથા ના હો પાછા, કે મારા પિતા સાધુડા દહેલ્યા જ આવે છે, એના માટે કંઈ નવરાશી હા ન મળ્યું, ખાવા થઈ ગયા બાવા કે આળસુના પીર બધા, એમ કરીને ધોળ કરતા પોતું માર્યું, પોતું માર્યું, સાધુને સાતી વાગ્યું, પણ સાધુએ પોતું લઈ લીધું. એ નદીએ આવીને પોતું ધોયું ને એમાંથી દોરા કાઢી ઠાકોરજીની આગળ વાઇટ કરીને આરતી કરીને કીધું કે મહારાજ, હે દીનાનાથ, આ ડોશીમાનું કલ્યાણ કરજો. વિચાર કરો, લ્યો, અપકાર કરનારા ઉપરે પણ ઉપકાર કરનારા સાધુ. અને જ્યારે એ દીવો થયો ભગવાનની આગળ ને એ ત્યાં ડોશીમાના અંતરમાં પ્રકાશ થયો, બહુ પશ્ચાતાપ છો, મેં સાધુને ધોળનું પોતું માર્યું, ન દેવું તો ના પાડે તો એ વ્યા જાય. બીજે દી આવ્યા ને સીધું આવ્યું. પછી તો ડોશીમાં સારા એવા સત્સંગી થઈ ગયા. તો કહેવાનું કે સ્વામિનારાયણના સંતોએ ગામડે ગામડે ફરી ને બહુ સહન કરીને ભગવાનને બધાને ઓળખાવ્યા. ને આ સંતો કેવા હતા, સંકલ્પ કરે તો બ્રહ્માંડ ઊંધા વળી જાય, ડટણસો પટણ થઈ જાય, પણ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા હતી કે તમારે કોઈનું બુરું ન ઈચ્છ હિત ઈચ્છ. આ બાજુ ભાલચંદ્ર જેવા શેઠ સુરતના પ્રતિષ્ઠિત સદગ્રહસ્થ સત્સંગી થયા છે, સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત આશ્રિત થયા. સુરત શહેરના લોકો પણ આ સત્સંગથી ઘણા પ્રભાવિત થયા. સુરતમાં ધીરે ધીરે સત્સંગની વૃદ્ધિ થવા લાગી. ભાલચંદ્ર શેઠ સવારમાં હવે વહેલા જાગે છે, સ્નાન કરે છે, પૂજા પાઠ કરે છે, કીર્તન બોલે છે, કથા વાર્તા સાંભળવા સંતો પાસે આવે છે અને આખું એનું ઘર મંદિર જેવું બનાવી દીધું છે. ભક્તિ નિષ્ઠા, સદાચારપણું, ઉપાસના, આ બધું એના જીવનમાં માંડ્યું દઢ થવા. આવું જોઈને લોકો, શહેરના સજ્જન લોકો પણ સત્સંગીઓની પ્રશંસા કરવા લાગ્યા કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય છે એ તો દિવ્ય છે, શુદ્ધ સંપ્રદાય છે. ઘણા લોકો આશ્રિત થયા છે, પણ જૂના પંથવાળાને ગમ્યું નથી. એટલે લોકોએ ભાલચંદ્ર શેઠને અનેક રીતે કનડગત કરી અને જૂનો સંબંધ હતો, એની અરે વર્ષોનો નાતો હતો, લેવા દેવાનો વેપાર ધંધામાં એ તોડી નાખ્યો. જલ્દી કોઈ માલ ન લે એની પાસેથી, કોઈ દેય નહીં, ખોટી ભ્રમણાઓ નાખી, વેપારીઓમાં બધી યુક્તિઓ ફેલાવી, ઘણા ઘણા સંકટો અને દુઃખ ભાલચંદ્ર શેઠને સત્સંગ નિમિત્તે વેઠવું પડ્યું છે, ઘણા જોખમો ખેડવા પડ્યા છે, પણ અતિશય ધીરજ રાખી મૂંગે મોઢે આ બધા સંકટ સહન કરી અને મક્કમતાપૂર્વક સત્સંગના ધર્મ નિયમનું ચુસ્તપણે પાલન કર્યું સુરવીરતાથી. કેટલાય વડીલો ગુરુજનો બીજા ત્રીજા લોકોએ આવીને સત્સંગ મુકાવવા માટે દલીલો કરી, યુક્તિઓ કરી, પણ ભાલચંદ્ર શેઠને જરાય પણ અસર ન થઈ. સત્સંગ કરવો જ હોય તો આવો કરો, માથા હાટે હો, માથું જાય પણ સત્સંગ ન જાય. તેથી બધા બહુ રોષે ભરાયા અને કીધું કે હવે છેવટે આપણે બધા ભેગા થઈ અને આને નાજબાર મૂકો, ત્યારે આ સીધો થાય. પછી એનો મહાજન સમાજ હતો, એણે બધા ભેગા થઈ ભાલચંદ્ર શેઠને નાજબાર મૂક્યા. પછી એના યોગમાં આવેલા લક્ષ્મીચંદ શેઠ, લલ્લુભાઈ ચોકસી, આ બધા મોટા શેઠિયાઓ સત્સંગી થયા અને કોઈએ સત્સંગ પછી છોડ્યો નહીં, માથા હાટે સત્સંગ રાખ્યો. સુરતના ચુસ્ત સત્સંગીઓ નાજબાર ઘણા વર્ષો રહ્યા પણ સત્સંગ ન મૂક્યો. સત્સંગ રાખવા વિશે, દઢ રાખવા વિશે એક ઉપજાતી અહીં લખી છે, બહુ સરસ. સર્વે થકે શ્રી હરિ સે સમર્થ, બીજા તણી બીક બધા નિવ્યર્થ. શરીરને સંકટ શ્રેષ્ઠ થાય, તથાપિ સત્સંગ નહીં તજાય. ભગવાનનો જેને દઢ આશરો છે, ભગવાનને જ કરતા હરતા જાણ્યા છે, ભગવાનને જ ધણી ધાર્યા છે, એને બીજાની બીક પછી હોતી નથી. એને બીજાની બીક રાખવી ઘટે નહીં, ગમે એટલા શરીરને સંકટ પડે, કષ્ટ થાય, પણ ભાલચંદ્ર શેઠ કે સત્સંગ ન મુકાય. લો ફણીન્દ્રને તો મણિ પ્રિય લાગે, તે જીવતા તો કદી ન ત્યાગે. સત્સંગ કીધો નિજ શિર સાટે, નહીં તજૂ નાત તણે ઉચાટે. ફણીધર નાગ હોય ને, એને તો મણિ બહુ પ્રિય હોય, જીવતો હોય ત્યાં સુધી એની પાસેથી કોઈ મણિ લઈ ન શકે, કોઈ દી ત્યાગ ન કરે મણી ન હોય. એમ સત્સંગ જો શિર સાટે કીધો હોય તો ગમે તેવા આપતકાળ, દેશકાળ, વાવાઝોડા આવે પણ સત્સંગ ન તજે. અરે આપણા સત્સંગીઓ કેટલા નાતભાઈ રહ્યા પણ સત્સંગ રાખ્યો, ગામ છોડી દીધા છે પણ સત્સંગ તો માથા હાટે રાખ્યો છે. ત્યારે એવા ભક્તનો સત્સંગ જોઈને ભગવાન રાજી થતા. પૂર્વે કર્યો સત્સંગ જેણે, તજો નથી તે ભય પામી તેણે. પ્રહલાદને દુખય પાર દીધું, સત્સંગ માટે સહુ સાખી લીધું. પૂર્વે જેણે જે ભક્તોએ સત્સંગ કર્યો છે, એણે સત્સંગ તજો નથી, કોઈના ભયથી એણે સત્સંગ છોડ્યો નથી. પ્રહલાદની વાત લખી, પ્રહલાદને એના પિતાએ કેટલું દુઃખ આપ્યું. 7 વર્ષના પ્રહલાદે ત્રિલોકીનો રાજાનો બાપ એની આરે વેર બાંધ્યો ભગવાન ભજવા માટે. 7 વર્ષે નિશાળે બેહાર્યા, શંડા મરકને કીધું કે આને આપણી આસુરી વિદ્યા ભણાવો, પણ આસુરી વિદ્યા પાટીમાં લખી દીધી, પણ પ્રહલાદે ભૂહી અને નારાયણનું નામ લખ્યું. ત્યારે એણે કીધું, બેટા આ તો આપણા શત્રુ છે, આનું નામ આપણે ન લખાય. તો કે શત્રુ તમારા હશે, મારા તો પરમ મિત્ર છે. આમ કહી દીધું ગુરુને, અને પછી તો નારાયણની ધૂન શાળામાં શરૂ કરી છે. બધા ધૂન માંડ્યા કરવા, ધૂન મચાવી, બોલો ભજન શરૂ કરાવી દીધું. કેટલું કેટલું દુઃખ આપ્યું એના બાપાએ, મારી નાખવા સુધીના પ્રયત્ન કર્યા પણ સત્સંગ ન મૂક્યો. કયો પ્રહલાદે એના બાપાને એમ કીધું કે મારે તો આ તમારું ત્રિલોકીનું રાજ છે ને, એ જોતું નથી, મારે તો ભગવાન ભજવા, એ મને બહુ ગમે છે. જો કોઈ રાજા કદી કાંધ મારે, જો લોક ધિક્કાર ઘણા ઉચ્ચારે, संबंध सर्वे प्रतिकूल थाय तथापि सत्संग नहीं जाय। मेरो चले भूमि फणिंद्र मुके के वेदवाणी विधि देव चुके। भानो युदे पश्चिम पास थाय तथापि सत्संग नहीं जाय। सत्संग नी डरता वाला ये बदा भक्तो आवा होय छे। जो राजा कांध मारे गाम माथी काढी मूके बधु लूटी ले पण सत्संगी सत्संग न मूके हो। संबंधी बधा प्रतिकूल थई जाय, हाँ मेरु पर्वत चले, कोई दी चले नहीं पण कदाच चली जाय, आ भूमिनो भार शेष नारायण ऊपर से कदाच मूकी दे, અને ભાનુ પશ્ચિમમાં ઉદય થાય કદાય, પણ તો સત્સંગ ન મૂકે ખરા ભગવાનના ભગત હોય। ધીરા રહી ધીરજ ચિત્ત ધારો, સત્સંગ કેરો મહિમા વિચારો। સારો ચણાવે ઘર શ્રેષ્ઠ ઘાટે, તજાય શું મચ્છર દુઃખ માટે। સત્સંગનો મહિમા જાના હૃદયમાં હોય ભાઈ સત્સંગ કોઈ દી છોડે નહીં। દૃષ્ટાંત આપ્યો, કોઈ સારો બંગલો બાંધે સારી જગ્યા રાખીને, અને પછી એમાં મચ્છર હોય થોડા ઘણા, તો કંઈ મચ્છર માટે કંઈ બંગલાનો ચાક થોડો કરાય, હે મચ્છરને ભગાડાય પણ કંઈ બંગલો ન છોડી દેવાય, એમ સત્સંગ છોડાય નહીં। આ પ્રમાણે ભાલચંદ્ર શેઠે બધા બીજા સત્સંગીઓ લાંબા સમય સુધી અપાર આપત્તિઓ સહન કરી ને ભારે મક્કમતાપૂર્વક સત્સંગ રાખ્યો હતો, કોઈની પણ પરવા ન કરી, અને ખૂબ ઉત્સાહથી સમયામાં જાતા, ઉત્સવમાં જાતા, શ્રીજી મહારાજની સેવા અતિ શ્રદ્ધાથી કરતા હતા। ભાલચંદ્ર શેઠમાં સત્સંગનું અદ્ભુત બળ જોઈ અને ગામના લોકો પણ ઘણા બધા સત્સંગી થયા હતા, અને પોતાના સહવાસમાં આવતા એવા ભક્તજનો બીજા બીજા મુમુક્ષુ આત્માઓને પણ ભગવાન સ્વામિનારાયણનો દઢ નિશ્ચય કરાવતા હતા। સુરત શહેરમાં એમના મિત્ર હતા જેનું આપણે સૌ નામ જાણીએ, અર્ધેશ્વર કોટવાળા, હા પારસી હતા પોતે, ઈરાનમાંથી ભારતમાં આવેલા એ લોકો, ભણતા જ્યારે પાઠ આવતો એ લોકોને ઈરાનથી ભારતમાં આવવું હતું ને, ત્યારે રાજાએ પાસે માંગણી કરી કે અમારે ભારતમાં રહેવા આવવું છે, તમે આજ્ઞા આપો। ત્યારે રાજાએ એક દૂધનો કટોરો ભરીને મોકલેલો કે અમારા દેશમાં બહુ વસ્તી છે, જગ્યા નથી માટે અહીંયા ન આવતા, પણ આ લોકો બુદ્ધિશાળી બહુ, એટલે દૂધના કટોરામાં હાકર ભેળવીને પાછું આપ્યું, અને દૂધ ચાખ્યું ત્યારે ગળું લાગ્યું। ત્યારે રાજાને થયું કે આ લોકો અહીંયા આવવા માગે પણ આપણી સાથે ભળી જવા માગે છે, એટલે રાજા પણ બુદ્ધિશાળી તો તરત એને રજા આપી કે આવો। એ લોકો પછી બધા ભારતમાં આવ્યા ને હળીમળીને બધા એ રહેવા નહીં, પારસી લોકો આમ હોજા બહુ, હા બહાદુર પણ એવા હો। આ પારસી અર્ધેશ્વર, એના પિતાનું નામ ધનજી શાહ હતું, અંગ્રેજ સરકારની ઈસ્ટ ઇન્ડિયાની કંપનીમાં પોલિટિકલ એજન્ટ હતા એ પોતે, બોધાન ગામમાં સરકારી નોકરી કરતા, પણ એ વખતે બળવાખોરોના હાથે એની કતલ થઈ ગયેલી, ત્યારે આવડા પારસી લોકો બે હતા ને ધનજી શાહના પુત્રો, પિરોજ શાહ અને આવડા અર્ધેશ્વર, 13 વર્ષની ઉંમર હતી એની ફક્ત। પછી માથે કોઈ રહ્યું નહીં એટલે પિતા એ ગયા, પછી અંગ્રેજોએ એને ભણાવવાની જવાબદારી લીધી, બે ભાઈને બહુ ભણાવ્યા, અદાલતમાં એકને નોકરી અપાવી, અને અર્ધેશ્વરને તો 7 ભાષાનું જ્ઞાન કરાવ્યું, એવા ભણાવીને તૈયાર કર્યા, અને કેટલી જાતની કળા અને તાલીમના દાવ શીખવાડ્યા, અને સુરત શહેર એ વખતમાં બહુ સમૃદ્ધ હતું, ધનાઢ્ય નગર ગણાતું, પણ ચોર ડાકુ અને ભીલનો બહુ ત્રાસ હતો, એટલે આ અર્ધેશ્વર કોટવાળાને સરકારે રખોપું આપ્યું હતું કે તમારે સુરતનું ધ્યાન રાખવાનું પ્રજાનું। અર્ધેશ્વર તો ઢાલ તલવાર બાંધી રાતે સાગરીતો સાથે બધે આટા મારતા શેરીએ શેરી, અને કહેતા કોઈ તાળું ન મારતા, કોઈ બારણા બંધ ન કરતા. અર્ધેશ્વરનું જ્યાં સુધી રખવાળો છે ત્યારે ત્યાં સુધી તમારે કોઈની ચિંતા નથી. આવો સુરવીર હતો અને ચોર એનાથી બહુ ડરતા હતા. આવો નીતિમાન હતો એટલે અર્ધેશ્વર ભાલચંદ્ર શેઠનો મિત્ર હતો, એટલે ઘણીવાર ભાલચંદ્ર શેઠ એની પાસે આવતા અને ભગવાનની વાતો કરતા. એકવાર તો ઈરાનથી બધી વસ્તુ આવી અને એને એમ છું કે મારા મિત્રને આપું. બરાસ કપૂર હતું, એલચી હતી, ચંદન હતું, અતર હતું, મીઠાઈ હતી, આ બધું ભાલચંદ્ર શેઠને અર્ધેશ્વરજીએ આપ્યું. ઈરાનમાંથી આવેલી આ બધું વસ્તુ. ત્યારે ભાલચંદ્ર શેઠના મનમાં એમ છું કે આ બધી વસ્તુ મારે શું કરવી છે, આ બધી વસ્તુ જો ભગવાનને અર્પણ કરું ને તો એ જીવાત્માનું રૂડું થાય, એટલે થોડીક વધારે માગી લીધી, થોડીક વધારે આપો તો ભગવાન સ્વામિનારાયણને હું જઈને ભેટ કરું. ત્યારે અર્ધેશ્વર પણ બહુ દિલનો ઉદાર માણસ હતો, તે જે કાંઈ વસ્તુ આવી બધી ભાલચંદ્ર શેઠને આપી અને કીધું કે જાઓ ભગવાન સ્વામિનારાયણ પાસે લઈ જાઓ અને એને ભેટ કરો. એટલે આ બધી વસ્તુ ભાલચંદ્ર શેઠ ભગવાન સ્વામી સ્વામિનારાયણ પાસે ગઢપુર લઈ ગયા છે. સરસ મજાની એના બાજુબંધ બેરખા કર્યા છે, કડા બનાવ્યા છે, તોરા બનાવ્યા છે, કપૂરના હાર બનાવ્યા છે, મીઠાઈ અત્તર મેવા લઈ ગયા છે. ભાલચંદ્ર શેઠ પોતે જઈને ભગવાનને ગઢપુરમાં જઈને ભેટ કર્યું છે અને આ બધો શણગાર સંતોએ ભગવાનને પહેરાવ્યો છે. અદ્ભુત શણગાર, વિશાળ ભાલમાં ચંદનની આઈટ કરી છે, અત્તરમાં શ્રીહરિને ગરકાવ કર્યા છે, કપૂરના તોરા, બરાસ કપૂરના હાર, બેરખા, કડા આ બધું પહેરાયું છે. આ શણગારનું અલૌકિક દર્શન કરતા સંતો અને ભક્તોને ખૂબ આનંદ આવ્યો છે. ત્યારે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ હાથમાં સિતાર લઈ અને એક પદની રચના કરી છે. બહુ સરસ પદ છે, આપણે સાંભળવું છે, તમે બધા ગાયજો એટલે ઊંઘ ન આવે તમે, બરાબર ને? ઓરડાનું આ બીજું પદ છે. આપણે રોજ ઓરડા બોલીએ છીએ ને, પણ આ ઓરડાના પદમાં પ્રેમાનંદ સ્વામી જે શણગારનું વર્ણન કર્યું છે, એ શણગાર હરદેશર કોટવાળાએ જે આપ્યા હતા ભાલચંદ્ર શેઠને, અને એ લઈને ભગવાનને ભેટ કરી અને ભગવાનને સંતોએ પહેરાવ્યા અને એ દર્શન કર્યા અને બધા રાજી થયા અને પ્રેમાનંદ સ્વામી હાથમાં સિતાર લઈ અને આબેહૂબ એ મૂર્તિનું વર્ણન કર્યું છે. સજની સાંભળો રે શોભા વર્ણવું તેની તે,
સજની સાંભળો રે શોભા વર્ણવું તેની તે,
મૂર્તિ સંભારતા રે મુજને જોયતી સને,
મૂર્તિ સંભારતા
ya yeah.
सौ नाचे।
प्रेमानंद स्वामी कैसे गदा हांबलो भगवान ने मूर्ति नु वर्णन करो। मूर्ति संभारता मारा हृदय में अति आनंद उपजो। भगवान स्वामीनारायण ते समय सरस मजाना अलंकारों पहेर्या छे जेवा निरीख्या से एवा ज वर्णन करू छु। पगे आँखे जोयेलो आ वर्णन आ तो बधा शीघ्र कविओ होता हो एने शब्द गोतवानो पड़े। जेवा भगवाने शृंगार धर्या हो जेवा लटका करता हो जेवी चाल चालता हो जेवी पाग पहेरी हो ए प्रमाणे संतो तरत वर्णन करता। मूर्ति बरास कपूर ना रे पहेर्या हेडे सुंदर सरस मजाना बरास कपूर ना स्वामीनारायण भगवान ने हार पहेर्या सरस मजाना तोरा पाग में लटकाया था। ध्यान करो मूर्ति नु अने ये फूलना तोरा बरास कपूर ना तोरा एनी पर भमराओ गुंजार करता था। बाजू बेरखाता भाई कपूर ना शोभित अने कड़ा कपूर ना पहरेला जोनाराना चित्तने ताणी ले एवी आ रसमय मूर्ति हती। प्रेमानंद स्वामी लखे छे सर्वे कमल सरखास हस्ता हेतमा सौने देता सुख आनंद आनंद ने आनंद थी हृदय भरी देता। कारण के रसरूप मूर्ति श्रीहरि केवल करुणा कन करुणा ना तो मूल से अद्भुत उपमा जेनी उपमा शेष शारदा ने महेश गाया करे पण पार न पामे। 2000 जीभे शेष नारायण भगवान ना महिमा ने गाय पण पार न पामे। आवा भगवान रूड़ा रूपाला अद्भुत शृंगार धारण कर्यो छे जाने के शृंगार आज मूर्तिमान प्रगट थे ने एवो एनी शुं। आम प्रेमानंद स्वामी वर्णन करे छे मूर्ति ने
Oh yeah। તૃપ્ત ન થાય ને।
આવી મૂર્તિનું વર્ણન પ્રેમાનંદ સ્વામીએ આ બે હૂપ કર્યું છે। ભગવાનના જે શણગાર હતા, જાણે કે અંગો અંગમાં કરોડો સૂર્યનો પ્રકાશ નીકળી રહ્યો હોય એવા ભગવાન રૂપાળા હતા, અને એવી વાતો કરતા અમૃત સરખા વેણ બોલતા। પ્રેમાનંદ સ્વામી કે આ મૂર્તિના દર્શન કરતા મારા નેણ તૃપ્ત નથી થતા। આ બાજુ ભાલચંદ્ર શેઠે રસોઈ આપી ભગવાનને સંતોને ભાવથી જમાડ્યા। મહારાજે પૂછ્યું, ભાલચંદ્ર શેઠ, આ બધું આવું સરસ ક્યાંથી લાવ્યા? ત્યારે એણે વાત કરી કે મારો મિત્ર એક સુરતમાં રહે છે, હરદેશ્વર એનું નામ છે, બહુ ભાવનાવાળો છે, એના દેશમાંથી આવેલી આ બધું વસ્તુ તમને અર્પણ કરીશ। મહારાજ બહુ રાજી થયા અને કીધું, હરદેશ્વરનો આત્મા બળભાગી છે, અમારા ઉપયોગમાં એની વસ્તુ આવી છે, માટે એને હવે જીવનમાં ભક્તિ આવશે અને સત્સંગ થાય છે, અમે સુરત આવશું ત્યારે અમને મળશું। આ રીતે શ્રીજી મહારાજે ભાલચંદ્ર શેઠને હરદેશ્વરની વાત કરી છે। તો વાલા ભક્તો, આ દિવ્ય પ્રસંગ આજ તો ક્યાંય મેદની માતી નથી, એનું કારણ કે આજ માયાભાઈ આહિર આવવાના છે, હા, એટલે તમે બધા આવ્યા છો, ધન છે તમને। જૂના જમાનામાં ગામમાં ભવાયા રમવા આવતા ને, ત્યારે હવ ભાભા પણ ડબ્બા નાખીને બેસી જતા, બોલો, પછી ભાભાને લઘુ લાગે તો ઊભા ન થયો, નકર જગ્યા વહી જાય પાછી। એક જગ્યાએ તો ભવાયા રમાતા હતા ને આખું ગામ ભેગું થઈ ગયું, ત્યાં જગ્યા ન રહી, એક બ્રાહ્મણને એમ છે કે હું જોયા વિના રહી ગયો, એ ક્યાંક ભિક્ષા માગવા ગયો ને મોઢો આવ્યો ને પછી તો ત્યાં જગ્યા નહીં, કરવું હું જાડવું હતું પણ કેની ઉપર સીડ્યો, એમ ચાલો જાડવું છે, કદાચ જોલું બોલું હોય તો હેઠો પડીશ, ખોય બાંધી બરાબરની, હો બે સેડા આમ બાંધ્યા ને બે આમ બાંધ્યા ને ઊંધે માથે જઈને એમાં કૂદકા માર્યા, પછી જોવે ભવાયાનો ખેલ આવે ને એટલે બનવા કાળે એ બહેનો ગાંઠ ધીરે ધીરે મળી છૂટવા, અને ભફાંગ નારાનો હેઠો પીડ્યો, ભવાય કે ભાગજો ભૂત આવ્યું આ તો, બોલો। રસ કોઈને કથામાં, કોઈને આમાં, કોઈને તેમાં, પણ આજ તો અમારે માયાભાઈ આહિર સંત વાણીનો લાભ આપવાના, સાથે અમારે ઘનશ્યામભાઈ લખાણી પણ છે, એને તમે માણવા બધા આવ્યા છો, માટે અત્યારે હું દેવ કથા માણી, હવે એને માણી, કેમ તમે વાટ જોઈ રહ્યા છો, સ્વામી બંધ કરે એટલું ક્યારે બંધ કરે, તો જલ્દી પ્રોગ્રામ થાય કંઈક, તો હવે લાંબુ ન થાકું, બંધ કરી જ દેવું છે, તમે બધા રાજી થાય એમ કરવું પડે ને, હા। તો વાલા ભક્તો, દિવ્ય ઘનશ્યામ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, બધાના અંતરમાં ખૂબ ખૂબ આનંદ સવાઈ રહ્યો છે, ખૂબ આપણી સાથે મહારાજ આ ઉત્સવમાં સાથે ભેગા છે, ખૂબ બધાને આનંદ આવે છે, તમે ખૂબ શાંતિ જાળવજો, વ્યવસ્થિત બધા બેસી રહેજો, અને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ, માઇક બહુ મૂકેલા એટલે તમને બધે અવાજ આવશે તમારે, માટે કોઈ ધકાધકી ન કરતા, અવ્યવસ્થા ન કરતા, શાંતિથી પ્રોગ્રામ, તમને જ્યાં સુધી એમ થાય કે 12-1-2 ત્યાં સુધી તમારે છુટ્ટી છે, બરાબર ને, હા, માટે મુંજાતા નહીં, આજ તો મોજ કરી લેજો, હા, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, અને અલગ ધણીની ખોજમાં રહેવું એવું કહે માયાભાઈ, હા, હું અલગ ધણી એટલે ભગવાન સ્વામિનારાયણ, હો, હા, એ અલખનો ધણી છે ભાઈ, એની ખોજ તો આપણને થઈ ગઈ છે, પ્રગટ ભગવાન મળી ગયા છે, પ્રગટ ભગવાનના સંતો મળ્યા છે, પ્રગટ શાસ્ત્રો મળ્યા છે, હવે તો આપણે એને પામી ગયા છે, હવે તો આ દેહમાં રહ્યા છે એટલું જ, બાકી દેહ પડશે એટલે સીધા અક્ષરધામમાં, હું કહું તમારું। માટે વાલા ભક્તો, આ ઉત્સવમાં બધા ભક્તોએ ખૂબ સેવા કરી છે તન મન ધનથી, અને ખૂબ આપણા ઉત્સવમાં બાર ગામથી ધામધામથી પણ સંતો પધાર્યા છે, મહેમાનો પધાર્યા છે, એ બધા ખૂબ તમને આશીર્વાદ આપે છે કે સુરતનો સત્સંગ બહુ સારો, આ બધા વડીલ સંતો અહીં બેઠા, મોહન સ્વામી, ભક્તિ સ્વામી, આ બાજુ કુંડળથી મુનિ સ્વામી પધાર્યા છે, આ બાજુ સંત સ્વામી વસે છે, હરિસેવાદાસ સ્વામી ગુરુકુળથી સંતો, અમે જૂનાગઢના પૂજારી પધાર્યા છે, બધા સંતો તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે. ભાઈ સુરતનો સત્સંગ એટલે તમારે બધી રીતે પાવર દો. કાલ નહોતો વિશ્વલ સ્વામી કીધું કે સત્સંગમાં આગળ, ભજનમાં આગળ, જ્યાં બાંધવું હોય તો આગળ, હા ત્યાંય પાછો નહીં. શું કહેવું તમારું? માટે આવો દિવ્ય સત્સંગ આપને પ્રાપ્ત થયો છે. તો વાલા ભક્તો, હવે અહીંયા મારી કથાને વિરામ આપું છું. 2 મિનિટ હરિનામ સંકીર્તન, બધા ભક્તો ધૂન બોલજો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
મહોત્સવની જય.